તારીખ 13/11/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 116.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક આઠમો અધિકાર ઉપદેશનું સ્વરૂપ. ભગવાન જિનેન્દ્ર પરમાત્માના ઉપદેશનું સ્વરૂપ કેવું છે એ વિશે શરૂ કરતા દિવ્ય ભૂમિમાંથી ઉત્પન્ન થયેલો ઉપદેશને ગંધર્વદેવે ચારણુયોગમાં વિભાજિત કરેલો છે. પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. એમાં પ્રથમાનુયોગનું પ્રયોજન શું? એ પ્રથમાનો યોગનું પ્રયોજન એ છે કે જીવને અધર્મમાંથી છોડાવીને ધર્મની પ્રાપ્તિ કરાવવી. પ્રથમાનો યોગ એટલે ધર્માત્માઓની કથાનો અનુયોગ, કથાનો વિસ્તાર. ગમે તેવા સંયોગોમાં ધર્માત્માઓએ ધર્મને કેવી રીતે ટકાવ્યો છે એ વિષય ઉપર વિસ્તારથી ઉદાહરણ સહિત, કોઈ કોઈ જે તે ધર્માત્માના ઉદાહરણ સહિત જે ઉપદેશ આપવાનું પ્રયોજન છે એને અહીંયા પ્રથમાનુયોગ કહે છે. પાનું 272 બીજા પેરેગ્રાફથી એમ કહ્યું ને કે હવે પુરાણોમાં તે ઉપયોગોની પ્રવૃત્તિ એટલે શુભ અશુભ અને શુદ્ધોપયોગની પ્રવૃત્તિ, તે પ્રવૃત્તિનું ફળ, અશુભ ઉપયોગ હોય તો તે શંકર હોય તો પણ એને અશુભ ઉપયોગનું ફળ મળે, તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું. અને એ સિદ્ધાંતને જાણવા માટે કથાનુયોગનું જે પાત્ર છે એ ઉદાહરણ રૂપે થયું. એ જ પ્રમાણે અન્ય પણ જાણવું. અહીં ઉદાહરણનો અર્થ એ છે કે જેમ આ જાણતો હતો તેમ જ કોઈ જીવની અવસ્થા થઈ તે આના જાણવામાં સાક્ષી થઈ. આ બહુ માર્મિક વચન છે. આ વિષય આ વાત ચારેય અનુયોગનું કથન કરતા એ કહેશે. ટોડરમલજી સાહેબ શું કહ્યું અહીંયા કે ઉદાહરણનો અર્થ શું? ઉદાહરણનો અર્થ એ છે કે જે જીવનું ઉદાહરણ આપ્યું અને એની જે અવસ્થા થઈ એ અવસ્થાનું જ્ઞાન એને પહેલેથી હતું પોતાને. શું કહેવું? જુઓ, આના જાણવાના સાક્ષી થઈ એ જે અવસ્થા થઈ એ પોતાના ઉપાદાન રૂપ જ્ઞાનમાં સામે એનું ઉદાહરણ સાક્ષી રૂપ પડ્યું એમ કહેવું છે. હા, જ્ઞાનીની વાત છે. પ્રથમાનું યોગમાં પ્રથમાનું યોગ જ્ઞાની કેવી રીતે વાંચે છે અથવા પ્રથમાનું યોગ વાંચતા જ્ઞાનીને કેવા પરિણામ થાય છે કે પોતે જે શુભોપયોગ, અશુભોપયોગ અને શુદ્ધોપયોગનું સ્વરૂપ અને એનું ફળ જાણતો હતો એનું ઉદાહરણ એને કથાનુયોગમાંથી મળ્યું, પ્રથમાનુયોગમાંથી. અને એ પ્રથમાનુયોગનું ઉદાહરણથી પોતાના જ્ઞાનમાં એ વાત સાક્ષી પડી કે બરાબર છે, મને પણ આમ જ ભાસતું હતું, મને જેમ ભાસતું હતું તેમ જ આ પુરાણ બતાવે છે, માટે મારા જ્ઞાનમાં એ સાક્ષી પડે છે એમ ત્યારે યોગમાં એમ લેશે. શું કહેવાનું તાત્પર્ય શું છે? કે જ્ઞાન અંદરથી થાય છે, શાસ્ત્રથી નહીં. શાસ્ત્ર તો સાક્ષી છે જ્ઞાનનો. જ્ઞાનીને જ્ઞાન અંદરથી થાય છે, સિદ્ધાંતનું જ્ઞાન, ઉપદેશનું જ્ઞાન અંદરથી થાય છે અને ચારેય યોગના શાસ્ત્રો એની અંદર સાક્ષી પડે છે, એના જ્ઞાનની સાક્ષી પૂરે છે, પોતાના જ્ઞાનની સાક્ષી પૂરે છે. અને એવો અનુભવ બધા જ્ઞાનીઓને થાય છે એટલે એમણે એમ લખ્યું છે. પોતે પણ જ્ઞાની છે ને, એટલે બધા જ્ઞાનીઓને એવો અનુભવ થાય છે. મથ્યા દ્રષ્ટિ શાસ્ત્ર બીજી રીતે વાંચે છે, સમ્યક દ્રષ્ટિ શાસ્ત્ર બીજી રીતે વાંચે છે એમ કે છે. મિથ્યાત્વ અવસ્થામાં શાસ્ત્ર વાંચનારને એમ લાગે છે કે શાસ્ત્રથી મને જ્ઞાન થશે, હું શાસ્ત્ર વાંચીશ ને તો મને અંદરથી જ્ઞાન થશે શાસ્ત્રનું, મને આત્માનું જ્ઞાન થશે અને બીજું ઘણું જ્ઞાન થશે. જ્ઞાનીને એમ નથી, જ્ઞાનીની અંદર તો લબ્ધિ પ્રગટેલી છે, સમય જ્ઞાન થતા કેવળ જ્ઞાન પર્યંતની લબ્ધિ પ્રગટેલી છે. એટલે ચારેમ યુગના શાસ્ત્રો વાંચતા તે શાસ્ત્રોનો વિષય પોતાના જ્ઞાનમાં સાક્ષી થઈને પડે છે કે બરાબર છે, મારા આત્મામાં પણ એમ જ બેસે છે, અંદરથી પણ એમ જ આવે છે અને શાસ્ત્રકાર આચાર્ય પણ એમ જ કહે છે. કેવી શૈલી લીધી છે, એક વાક્યમાં ઊંડાણ કેટલું છે. ઉપરથી વાંચો તો સાદું એવું લાગે, હા વાત એવી રીતે લીધી છે. ફરી છે જુઓ, અહીં ઉદાહરણનો અર્થ એ છે કે જેમ આ જાણતો હતો આ એક પોતે વાંચનાર, તેમ જ કોઈ જીવની અવસ્થા થઈ, કોઈ જીવ એટલે કથાનું યોગનું પાત્ર ધર્માત્મા, તે આના જાણવામાં સાક્ષી થઈ, વાંચનારના જાણવામાં સાક્ષી થઈ કે બરાબર છે આ કે છે, એમ જ હોઈ શકે, બીજી રીતે હોઈ શકે નહીં. વળી જેમ કોઈ સુભટ છે તે સુભટોની પ્રશંસા અને કાર્યકરોની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી સુભટતામાં અતિ ઉત્સાહવાન થાય છે, તેમ ધર્માત્મા છે કે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. દ્રષ્ટાંત આપીને લીધો કે જેમ કોઈ બહાદુર માણસ છે, શૂરવીર માણસ છે, સુભટ એટલે શૂરવીર માણસ છે, એ શૂરવીરતાની કોઈને બીજાની કથા સાંભળે એને સુરાતન ચડે, શું બીજા શૂરવીરની વાત સાંભળીને એને પણ સુરાતન ચડે, અને કાયરની વાત સાંભળી છે અરે આવા તો કાયર હતા, આવા બધા કાયર પણ હતા હશે, આવું શૂરવીર પણ જોઈએ. એવી જ રીતે એક ધર્માત્માને પણ અહીંયા વાતના ધર્માત્મા જ લીધા છે, જોયું ધર્માત્મા છે તે બીજા ધર્મીઓની પ્રશંસા પુરાણમાંથી સાંભળે ત્યારે એને પુરાણ પુરુષોની કથા સાંભળવાથી વધારે ધર્મમાં ઉત્સાહ આવે છે, આગળ વધે છે. પ્રથમાનું યોગ વાંચતા ધર્માત્મા પણ ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે, એટલે કે એનો ધર્મ પ્રત્યેનો ઉત્સાહ, વીર્યનો વેગ, વીર્યોલ્લાસ વૃદ્ધિગત થાય છે. એવું નથી કે ધર્માત્મા પ્રથમાનું યોગ ન વાંચે, ચારેયનું યોગ ભગવાનની વાણી છે, એટલે એકેયનું યોગ પ્રત્યે તિરસ્કાર વૃત્તિ હોય નહીં, આ તો પાયાનો સિદ્ધાંત છે. તો કે પ્રથમાનું યોગ પ્રથમ કક્ષાના જીવન વાંચે એવું કાંઈ નહીં, ધર્માત્મા વાંચે તો એને ગુણ થાય, અજ્ઞાની વાંચે તો એને પણ ગુણ થાય, તો ભગવાનની વાણીની ગુણ થાય એવી જ છે, લાભ જ થાય એનાથી, નુકસાન ન થાય. શાસ્ત્રથી વાત મેળવવી નહીં, અહીંથી અંદરથી વાત મેળવવી શાસ્ત્ર હારે, નહી તો શું થશે કે શાસ્ત્રમાં જે કહેવા માંગે છે એથી કંઈક બીજું સમજે એટલે બીજે રસ્તે ચડી જાય છે, કેમકે અંદરનું પોતાને નથી, અંદરનું જેને જ્ઞાન છે એને શાસ્ત્ર સાક્ષીભૂત થાય છે. રાયની પોતાની વાતને શાસ્ત્ર સાથે મેળવવી, શાસ્ત્રની વાતને અહીંયા મેળવવી એમ નહીં, પોતાની વાતને શાસ્ત્ર સાથે મેળવવી, મેળ ખાય છે તારે, જ્ઞાની કહે છે શાસ્ત્રકાર કહે છે તારા પરિણામને મેળ ખાય છે, તારા જ્ઞાનને મેળ ખાય છે તો તારું જ્ઞાન બરાબર, એમ મેળવવા માટે શાસ્ત્રો છે. શાસ્ત્રો જ્ઞાનીઓને મેળવવા માટે છે, જ્ઞાન કરવા માટે નહીં, જ્ઞાન તો અંદરથી થાય છે. ટોડરમલજીએ કીધું ત્યાં સોગાંધીજીએ કીધું ભાઈ મેળ ખાય છે ને, અભિપ્રાય બધાનો એક જ હોય. એ પ્રમાણે આ પ્રથમાનું યોગનું પ્રયોજન જાણવું, પ્રથમાનું યોગનું પ્રયોજન પણ ધર્મની પ્રેરણારૂપ જાણવું. હવે કરણાનું યોગનું પ્રયોજન, પાપીઓની નિંદા કરે શાસ્ત્રમાં પણ કાયમ પાપીઓની નિંદા આવે. પાપ નિંદવા યોગ્ય છે, એટલે વ્યક્તિગત નિંદા નથી એની અંદર. સિદ્ધાંતિક રીતે પાપ નિંદવા યોગ્ય છે, માટે પાપીઓની નિંદા કરવામાં આવે છે. વ્યક્તિની અસર સંબંધ નથી. પાપ નિંદવા યોગ્ય છે એમ સિદ્ધાંત છે, માટે પાપીઓની નિંદા છે. વ્યક્તિની વાત આવે ત્યારે મધ્યસ્થ આવે. ગુણીશું પ્રમોદ અને અવગુણ્ય હોય તો એને પ્રત્યે માધ્યસ્થ ભાવ રાખો. હા, માધ્યસ્થ ભાવ વિપરીત વ્રતો. વિપરીત જેની વૃત્તિ છે એવા અવગુણી જીવો પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખો. એ વ્યક્તિગત વાત છે. સિદ્ધાંતિક રીતે પાપની નિંદા કરવી એમ છે, બે વાત જુદી જુદી છે. સમજણ તો બરાબર હોવી જોઈએ. પાપ ને પાપી, પાપીની નિંદા કરી તો કે વ્યક્તિની નિંદા નથી કરી. ત્યાં કોઈ જ્ઞાનીએ કોઈ આચાર્ય પાપીની નિંદા કરી ત્યાં વ્યક્તિની નિંદા નથી કરી, ત્યાં પાપની નિંદા કરી છે એમ જાણો. કેમ કે એમનો સિદ્ધાંત એ છે કે માધ્યસ્થ ભાવમ વિપરીત વ્રતો. ત્યાં વિપરીતતા વાળા વ્યક્તિ હોય એના પ્રત્યે માધ્યસ્થ રાખે, દ્વેષ ન કરવો, વ્યક્તિગત દ્વેષ ન કરવો એમ સિદ્ધાંત છે. કર્ણાનુયોગમાં જીવોની અથવા કર્મોની વિશેષતા તથા ત્રિલોકાદિકની રચના નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવ્યા છે. ઓલી વાત હજી પછી લેશે. ગુણસ્થાન માર્ગના સ્થાન વગેરે. કર્ણાનુયોગમાં જીવોની અને કર્મોની વિશેષતા એમાં આવી જાય છે. ગુણસ્થાન માર્ગના સ્થાન એમાં આવી જાય છે. કર્ણાનુયોગમાં જીવોના પરિણામની વિશેષતા વિવાહ પરિણામની, અને સામે નિમિત્ત નૈમિતિકપણે પરમાણુમાં જે કર્મ પ્રકૃતિઓમાં પ્રદેશ પ્રકૃતિ અનુભાગ સ્થિતિ જે લાગુ પડે છે એની વિશેષતા, તથા ત્રિલોકાદિકની રચના ત્રણ લોકના સ્વર્ગની નરકની અને મનુષ્ય લોકની રચના જ્યાં એના ફળ છે, કર્મના ફળ ભોગવવાના ભોગ્ય સ્થાનો છે. 14 રાજલોક છે, 14 બ્રહ્માંડ જેને કહેવામાં આવે છે, એ જીવોને પોતાના કર્મના ફળ ભોગવવાના ભોગ્ય સ્થાનો છે. એટલે ઉપાદાન પણ જીવના વિભાવ પરિણામ, એમાં નિમિત્ત થતા કર્મના ઉદય ઉપશમ વગેરે, અને એના ફળ, એ ત્રણેયનો વિસ્તાર એ કર્ણાનો યોગ છે. એનું નિરૂપણ કરી અને જીવોને ધર્મમાં લગાવ્યા છે એમ કહીને પણ જીવોને પ્રથમાનુયોગ કહીને પણ જીવને ધર્મમાં લગાવ્યા છે, અને કર્ણાનુયોગ કહીને પણ જીવને ધર્મમાં જ લગાવ્યા છે. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઈચ્છે છે તે જીવોના ગુણસ્થાન માર્ગના સ્થાન આદિ ભેદ તથા કર્મોના કારણ અવસ્થા ફળ કોને કોને કેવી રીતે હોય છે ઇત્યાદિ ભેદ તથા ત્રણ લોકમાં નર્ક સ્વર્ગ આદિના ઠેકાણા ઓળખે પાપથી વિમુક્તિ ધર્મમાં લાગે છે. હવે ત્રણેય વાત લઈ લીધી આમાં. એક તો જીવના પરિણામ લીધા, પછી કર્મની પ્રકૃતિના ભેદ લીધા, અને ત્રણ લોકના સ્વર્ગ નરકના ઠેકાણા લીધા, એના ભોગવવાના સ્થાન લીધા. ફરીથી, જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઈચ્છે છે તે જીવોના ગુણસ્થાન માર્ગના સ્થાન આદિ ભેદ ઓળખીને, ત્યાંથી પછી સીધું આમ લીધું એક એકમાં, જીવોના ગુણસ્થાન માર્ગના સ્થાન આદિ ભેદ ઓળખી પાપથી વિમુક્તિ, પાપથી પુણ્યથી બેથી વિમુક્તિને ધર્મમાં લાગે છે, તથા કર્મના કારણ અને અવસ્થા અને ફળ કર્મનું આખ્યાન એ બધા ભેદો સમજીને કોને કોને કેવી રીતે હોય, કેવા કેવા જીવને કેવી રીતે એના કારણ, એના કાર્ય, એના ફળ એને કેવી રીતે હોય એ બધું ઓળખીને અધર્મમાં લાગે છે. એ જ રીતે ત્રણ લોકના વર્ણન નર્ક સ્વર્ગાદિ એ વાત સમજીને પણ ધર્મમાં લાગવું. એ ત્રણેય ભેદમાં ત્રણેય પ્રકાર ધર્મમાં લાગવા માટેના નિરૂપણના પ્રયોજન છે. એમાં નિરૂપણનું પ્રયોજન ધર્મમાં લગાવવાનું છે. મળી જો એવા વિચારમાં ઉપયોગ રમી જાય તો, કર્ણાનું યોગના વિચારમાં ઉપયોગ રમી જાય તો પાપ પ્રવૃત્તિ છૂટી સ્વયં તત્કાળ ધર્મ ઉપજે છે. કર્ણાનું યોગની અંદર પણ જો ઉપયોગ બરાબર લાગે તો પણ પાપ પ્રવૃત્તિ છૂટી અને ધર્મ બાજુ વળી શકે છે તત્કાળ. એટલે એ અભ્યાસ કરતા કરતા પણ કેટલું લીધું છે પોતાને અનુભવ છે. ઘણું જ્ઞાન છે તો એમાંથી પણ શુદ્ધ ઉપયોગમાં આવી શકાય છે. કર્ણાનું યોગનો અભ્યાસ કરીને પણ શુદ્ધ ઉપયોગમાં આવી શકાય છે તથા તેના અભ્યાસથી તત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ શીઘ્ર થાય છે. મને યથાર્થ કથન જૈન મતમાં છે ને અન્ય ઠેકાણે નથી. જગતમાં જેટલા સંપ્રદાયો ધર્મના છે એના કોઈ સાહિત્યમાં કર્ણાનુયોગનું વર્ણન જૈન શાસ્ત્રમાં છે એવું ક્યાંય નથી. એ બહુ મોટી વાત છે. આ ધર્મને ઉત્કૃષ્ટતા સાબિત કરવા માટે બહુ મોટી વાત છે. એની બરાબરી કોઈ કરી શકે એવું નથી. એવો તેનો મહિમા જાણીને તે જૈન મતનો શ્રદ્ધાની થાય છે. કોઈ બીજો ગમે તે અન્ય મતી હોય તો પણ એને જૈન મતની શ્રદ્ધા થાય. ક્યારે આપણા ધર્મમાં આવી વાત ક્યાંય નથી. પહેલી જ વાત લ્યો, સમ્યક શ્રદ્ધાન અને મિથ્યા શ્રદ્ધાનની ચર્ચા જૈન દર્શનના શાસ્ત્રોમાં છે એવી કોઈ જગ્યાએ નથી. કેમ કે શ્રદ્ધાનું પરિણામ શું છે એ પકડી શકતા નથી. અને આપણે ત્યાં હજી એટલો અભ્યાસ કરવા વાળા ચારિત્રમોને પકડવાનું જ પકડતા. શું ચારિત્રમોના પરિણામને તરત પકડે છે? પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય એમાં જેવું કશાય મન થાય એને પકડે છે. પણ એ વખતે દર્શનમોનું શું થયું? ગીવધરથી બધું એ સંબંધીનું લક્ષ નથી. આટલું તત્વજ્ઞાનનો ગુરુદેવે 45 વર્ષ એ જ વિષય ઉપર વ્યાખ્યાન કર્યા છે, છતાંય જે આ પરિસ્થિતિ બીજાની શું દશા થાય? એને વિષય જ હાથમાં ના આવે એને શું દશા થાય? એવું જાણી તે જૈન મતનો શ્રદ્ધાની થાય છે. આ તો અજ્ઞાનીની વાત લીધી. અજ્ઞાન દશામાં આ જીવને માટે છે. બીજું, જે જીવ તત્વજ્ઞાની થઈને આ કર્ણાનું યોગનો અભ્યાસ કરે છે, ઓલો ન લીધો, તત્વજ્ઞાની થયા પછી કર્ણાનું યોગનો અભ્યાસ કરે છે, અધ્યાત્મ તત્વનું જ્ઞાન મેળવીને, તેને આ તેના વિશેષણ રૂપ ભાસે છે. જ્ઞાની થયો છે એને પોતાની અવસ્થાના વિશેષણ રૂપે ભાસે છે. ગુણસ્થાનનું વર્ણન જોવે તો મેળવે અહીંથી. આ જીવના પણ એવા પરિણામ છે, શાસ્ત્રકાર આચાર્ય પણ એમ કહે છે. તો એને તેના વિશેષણ યોગનો અભ્યાસ કરે તેને આ તેના વિશેષણ રૂપે ભાસે છે. આ એટલે આ કથન તેના એટલે પોતાના વિશેષણ રૂપે એને ભાસે છે. જેમ જીવાદિક તત્વોને પોતે જાણે છે હવે તેના જ વિશેષ ભેદ કર્ણાનું યોગમાં કર્યા છે. જીવાદિ તત્વોને જાણે છે, નવ તત્વોને, અને તેના જ વિશેષ પુણ્ય પાપ આશ્રમ સંબંધ નિદ્રા બધા એને પર્યાયો છે એના ભેદ કર્યા છે. તેમાં કેટલાક વિશેષણ તો યથાવત નિશ્ચયરૂપ છે તથા કેટલાક ઉપચાર સહિત વ્યવહારરૂપ છે. કેટલીક વાત નિશ્ચયથી છે, કેટલીક વાત ઉપચારથી કરી છે, વ્યવહારથી. કેટલાક દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવાદિક કર્ણાનું યોગ છે ને, એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં ઉપચાર લાગુ પડે. અહીંયા ક્રોધ કરે, ક્રોધની પ્રકૃતિ બંધાય, જુઓ જીવે કર્મ બાંધ્યું, એ ઉપચારનું કથન છે. ક્રોધ પ્રકૃતિનો ઉદય આવે અને જીવાયા ક્રોધ કર્યો, કર્મના ઉદય જીવને ક્રોધ થયો, એ ઉપચારિત કથન છે. કેટલાક દ્રવ્યો, ક્ષેત્રો, કાળ, ભાવ આદિકનું સ્વરૂપ પ્રમાણાદિ રૂપ છે. કેટલાક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિકનું સ્વરૂપ પ્રમાણાદિ રૂપ છે તથા કેટલાક નિમિત્ત આશ્રયાદિની અપેક્ષા સહિત છે. પ્રમાણાદિ રૂપ છે એટલે જેવું છે એવું કહ્યું છે. અને કેટલાક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સ્વરૂપ નિમિત્તની પ્રધાનતાથી કર્યું છે. બે રીતે કથન થાય છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. સીધું કથન કરે અને બીજા પદાર્થ દ્વારા કથન કરે એની અપેક્ષાથી છે. ઇત્યાદિ અનેક પ્રકારના વિશેષણ નિરૂપણ કર્યા છે. તેને જેમ છે તેમ માનીને આ કર્ણાનુયોગનો અભ્યાસ કરે છે. એમાં ઊંધું ન માને, આનાથી આ થાય છે એમ ન માને, જેમ છે તેમ માને. જ્યાં ઉપચાર છે ત્યાં ઉપચાર માને, નિશ્ચય છે ત્યાં નિશ્ચય માને. એ અભ્યાસથી તત્વજ્ઞાન નિર્મળ થાય છે. એ રીતે કર્ણાનુયોગનો અભ્યાસ કરવાથી પણ તત્વજ્ઞાન નિર્મળ થાય છે. ભગવાનની વાણી છે ને, જેમ કોઈ એમ તો જાણતો હતો કે આ રત્ન છે, હવે દ્રષ્ટાંત આપે છે એ વિષયમાં. જેમ કોઈ એમ તો જાણતો હતો કે આ રત્ન છે, પરંતુ એ રત્નોના ઘણા વિશેષણ ભેદો જાણતા તે નિર્મળ રત્નનો પરીક્ષક થાય છે. રત્ન છે એમ જાણતો હતો પણ એના ઘણા ભેદો જાણ્યા, એની નિર્મળતા, એનું એની લાઇટ કેવી હોય, એના પાસા કેવા હોય, શું એમાં ડાઘ કેવા હોય, આછા ડાઘ કેવા હોય, એ બધું જાણતા એનો પરીક્ષક થાય છે. તેમાં તત્વોને જાણતો તો હતો, તત્વજ્ઞાન તો હતું કે આ જીવાદિક છે, પરંતુ એ તત્વોના ઘણા ભેદો જાણે તો તેને તત્વજ્ઞાન નિર્મળ થાય છે. એના ભેદો જાણતા, કર્ણાનુયોગનો અભ્યાસ કરતા તત્વજ્ઞાન પણ નિર્મળ થાય છે. અને તત્વજ્ઞાન નિર્મળ થતાં પોતે જ વિશેષ ધર્માત્મા થાય છે. ઘણું જાણનારો જ્ઞાની થાય છે. વિશેષ ધર્માત્મા એટલે ઘણું જાણનારો જ્ઞાની થાય છે. નાનું જ્ઞાની ઓછું પણ જાણતા હોય અને જ્ઞાની ઘણું પણ જાણતા હોય, તો જેને ઉઘાડ વિશેષ હોય, ટોડરમલજી જે કર્ણાનુયોગનો ઘણો અભ્યાસ કરે તો એ વિશેષ ધર્માત્મા ગણાય. આચાર્યકલ્પ, શું કીધું, આચાર્યકલ્પ આત્મા છે. બધાને એટલું જ્ઞાન ન પણ હોય, પણ જેને ક્ષુભસમ વિશેષ હોય તો એ કર્ણાનુયોગનો અભ્યાસ પણ કરે છે. હા, નિર્મળતા થાય, નિર્મળતા થાય છે, જ્ઞાનની નિર્મળતા થાય છે. જ્ઞાનની નિર્મળતા થવાનું કારણ શું છે? આમ તો ઉપયોગ બહાર જાય છે, શાસ્ત્રમાં જે ઉપયોગ જાય છે, આમ ઉપયોગ અધ્યાત્મની દ્રષ્ટિએ તો ઉપયોગ બહાર જાય એટલે જ્ઞાન આવરણ આવે. અહીંયા નિર્મળતાની વાત કરીએ, આવરણની વાત નથી કરીએ. અહીંયા શું છે કે કહેનાર તો વિતરાગ છે. કર્ણાનુયોગ કોણે કહ્યો? કર્ણાનુયોગનું જ્ઞાન તો કેવળ જ્ઞાન સિવાય કોઈને પરમાણુનું જ્ઞાન તો થાય નહીં. આ તો એક એક પરમાણુનું જ્ઞાન છે, સમય સમયની અવસ્થા છે. શું એનું તો એને શાસ્ત્ર અને શાસ્ત્રનું નિરૂપણ કરનારના જ્ઞાન, એનું બહુમાન આવે છે, એની ભક્તિ આવે છે. શાસ્ત્ર ભક્તિ, આચાર્ય ભક્તિ, જિનેન્દ્ર ભક્તિ, એ બધા જે બહુમાનના પરિણામ છે એનાથી નિર્મળતા આવે છે. વિશેષ કરીને ઓહો, આવી વાતો છે, ભગવાને આવી વાત કરી છે, એને નિર્મળતા આવે છે. બહુમાનના જે પરિણામ છે, નિર્મોહી દશામાં આવું જ્ઞાન થાય, મોહનો અભાવ થાય ત્યારે જ્ઞાન આવું નિર્મળ છે ને આવું બધું જાણે, એ મોહરહિતનું બહુમાન છે. તો એ બહુમાન છે, એ જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાય જ્ઞાનને નિર્મળ કરે છે ત્યાં, એમ છે. અંદરનો ભેદ એવો છે, નહીતર તો ઉપયોગ બહાર જાય છે. શું અને શાસ્ત્રમાં રોકાવાને ના પડે અધ્યાત્મના પ્રકરણમાં, કે શાસ્ત્રમાં રોકાવું નહીં. અહીંયા કે છે જ્ઞાન નિર્મળ થાય છે, બે અપેક્ષા જુદી જુદી છે. શું તત્વોના ઘણા ભેદો જાણે તો તેને તત્વજ્ઞાન નિર્મળ થાય છે. આમ કે ભેદમાં અટકવું નહીં, કારણ કે ભેદને જાણે તો જ્ઞાન નિર્મળ થાય. ઠીક, કારણ શું છે પણ અંદરમાં? નિર્મળતાનું કોઈ કારણ તો હોવું જોઈએ કે નહીં? નિર્મળતાનું કારણ અંદર છે. મળી અન્ય ઠેકાણે ઉપયોગને લગાવે તો રાગાદિકની વૃદ્ધિ થાય છે. શું છે? ઉપયોગ તો બહાર છે, શોભસમ ઘણો છે, શાસ્ત્રમાં નહીં લગાડે તો બીજે લગાડશે, પાપની વૃદ્ધિ થશે. મારે તો કાંઈ દેવગુરુ શાસ્ત્ર સિવાય કાંઈ શુભનું ઠેકાણું નથી, બધે અશુભ થાય એવું છે. ઉપયોગ અશુભ થશે, રાગાદિકની વૃદ્ધિ થાય છે. અને છદ્મસ્થનો ઉપયોગ નિરંતર તો એકાગ્ર રહે નહીં, એ તો ક્યારેક જ થાય. ચોથે પાંચમે ગુણ સ્થાને તો ક્યારેક જ ઉપયોગ થાય અંદર, તો પછી બહારના ઉપયોગનું શું? તો એનો વિવેક કરવો જોઈએ કે જ્યાં જ્ઞાનની નિર્મળતા થાય એ રીતે ઉપયોગને લગાવવો જોઈએ. અથવા તો પોતાની જે અંદર વિતરાગ પરિણતિ પ્રગટ થઈ છે એ વિતરાગ પરિણતિ પુષ્ટ થાય એ રીતે ઉપયોગ લગાવે. તો એ ઉપયોગ ક્યાં લાગે? દેવગુરુ શાસ્ત્ર સિવાય વિતરાગ પરિણતિ ક્યાં પુષ્ટ થાય? કે વિતરાગ દેવગુરુ શાસ્ત્ર સિવાય વિતરાગ પરિણતિ પુષ્ટ થાય નહીં. માટે જ્ઞાની આ કરુણાનું યોગના અભ્યાસમાં પોતાના ઉપયોગને લગાવે છે. કોની વાત લીધી? જ્ઞાની. જ્ઞાની પણ આ કરુણાનું યોગના અભ્યાસમાં પોતાના ઉપયોગને લગાવે છે. પોતાનો જ દૃષ્ટાંત છે, પ્રદુમલજી સાહેબનો પોતાનો જ અનુભવ છે. એ તો પોતાનો અનુભવ બોલે છે. આ પોતે ખૂબ અભ્યાસ કર્યો છે ને. સમય જ્ઞાનચંદ્રિકા ટીકા લખી છે, સંસ્કૃત ટીકા લખી છે પોતે. એટલું તો સંસ્કૃતનું જ્ઞાન હતું કે કરુણાનું યોગ જેવા ગહન શાસ્ત્રોની ટીકા પોતે સંસ્કૃતમાં લખી છે. જે વડે કેવળ જ્ઞાન વડે દેખેલા પદાર્થોનું જાણપણું તેને થાય છે. શું? કરુણાનું યોગના અભ્યાસમાં પોતાનો ઉપયોગ લગાવે છે અને તેના દ્વારા કેવળ જ્ઞાન વડે દેખેલા પદાર્થો છે આ કરુણાનું યોગનો વિષય, તો એનું જાણપણું પોતાને પણ થાય છે અને કેવળ જ્ઞાનની પ્રતીત આવે છે. કેવળ જ્ઞાનનું બહુમાન આવે છે, જિનેન્દ્ર દેવનું બહુમાન આવે છે એની અંદર. કરુણાનું યોગ વાંચે તો એને એ પ્રકારના જ્ઞાનીને પરિણામ થાય. ઓહો, આ આત્માને સાધતા સાધતા અંતર્મુખ ઉપયોગે સાધતા સાધતા કેવળ જ્ઞાન થાય તો આ બધું જ્ઞાન લોકાલોકનું આવું જ્ઞાન થાય છે. હા, વધી જાય એટલે નિર્મળતા આવે છે એમ છે. નિર્મળતા આવવાનું કારણ એ છે. મોહરહિત દશામાં આવો આત્માનો વિકાસ થાય એટલે એને આત્માનો મહિમા આવ્યો. મોહરહિત આત્મા છે ને, મોહરહિત સામે જિનેન્દ્ર દેવ છે, તો એને આત્માનો મહિમા આવ્યો. માટે નિર્મળતા થઈ. બાકી ઉપયોગ બહાર જાય તો આવરણ જ આવે. આમાં શું છે? જીવના ગુણોનો સ્વભાવ એવો છે કે એ પોતાનામાં પોતાના પરિણામ લાગે તો જ એ ગુણ ખીલે. અંતર્મુખ થઈને બધા ગુણો જો પોતાના પરિણામમાં એકાગ્ર કરે, બધા ગુણોના પરિણામ પોતાના સ્વરૂપમાં, તો એ ગુણ ખીલે. અને જો એ પરિણામ બહાર જાય તો બધા ગુણ વિરાય. બસ આ એનો સીધો સાધો ઉપાય છે. બહિર્મુખ પરિણામ જીવને હાનિ કરે છે, અંતર્મુખ પરિણામ જીવને લાભ કરે છે. સીધો હિસાબ આ છે. તો ઉપયોગ બહાર ગયો ને નિર્મળતા કેમ થઈ? તો કે અંદરના અંતર્મુખ ઉપયોગની પુષ્ટિ એમાંથી માટે થઈ. એ વિષય સૂક્ષ્મ છે. સ્થૂળપણે જુઓ તો ઉપયોગ શાસ્ત્રમાં બહાર ગયો છે. એ જ ઉપયોગની સૂક્ષ્મતા જુઓ તો એ ઉપયોગ બહાર ગયો છતાં એણે પોતાની વિતરાગ પરિણતિની પુષ્ટિ થાય એવું પણ કામ કર્યું છે. એ અંશને લઈને એની નિર્મળતા લીધી અને બહાર જતા અંશને લઈને એને એને આવરણ લીધું. એ બે વાત શાસ્ત્રમાં આવે. પદ્મનંદી આચાર્ય કહે ને કે અરે શાસ્ત્રોમાં જતી અમારી બુદ્ધિ વ્યભિચારીણી છે. ઠીક. હે ટોડરમાંથી કઈ નિર્મળતા થાય છે. બે વાત સાચી છે. બરાબર પણ નથી એવો એક અંશ છે, બરાબર છે એવો પણ અંદર એક અંશ છે. સર્વથા વિપરીતતા નથી ને સર્વથા અવિપરીતતા પણ નથી. જે અંશની મુખ્યતાથી વાત થાય એ પ્રમાણે નિરૂપણ આવે. તેમાં ક્યાંય પરસ્પર વિરોધ નથી, બંને કથન આગમ અને અધ્યાત્મથી અવિરોધ જાણમાં, નહીંતર ગડબડ થઈને શંકા પીડ્યા વગર કરીએ નહીં. શાસ્ત્ર વાંચવામાં સૂઝ ન હોય તો જોખમ ઘણું છે. ક્યાંક ને ક્યાંક એને વિરોધ ભાસે એટલે શંકા પડે. ઘડીક એમ કે છે કે શાસ્ત્રમાં ઉપયોગ ભમાવવો નહીં, પણ એમ કહે છે કે આગમ ચક્ષુ છે મુનિરાજ આગમ. થાય છે તો કેવળ જ્ઞાન નો મહિમા આવે છે. કેવળ જ્ઞાન કહો કે મોહ રહીત દશા કયો? હાર કરતા કરતા આનો ઉપયોગ અંતર્મુખ છે. ચોથા ગુણ સ્થાન વાળા નો ઉપયોગ અંતર્મુખ છે, મુનિ નો ઉપયોગ બહિર્મુખ છે. પણ એ છઠ્ઠે માળે બેઠા બેઠા ઈંટો મૂકે છે મકાનની, અને આ ચોથે માળે પાયામાં આજે ઈંટો મૂકે છે, એટલો ફેર છે. ચોથો તો હજી પાયો છે મોક્ષ માર્ગનો, પેલું પગથિયું તો એ પહેલા પગથિયે ઈંટો મૂકે છે, ચણતર કરે છે, અને ઓલા છઠ્ઠા માળે ચણતર કરે છે. ઊંચાઈ એની જુદી છે ને આખી. પહેલી ઈંટ મૂકે છે પણ એ છઠ્ઠા માળની છે, અને દસમી ઈંટ મૂકે તો પહેલા માળની છે, એમ છે. એનું લેવલ જ જુદું છે, એનું થાય. ભેદ માત્ર ત્યાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ નો જ છે, પણ ભાવ ભાસવામાં વિરુદ્ધતા નથી. શું કે છે? એ જે પદાર્થોનું જાણવું થયું કર્ણાનુયોગમાં કર્મ જ્ઞાનીને, ત્યાં જેવું કેવળ જ્ઞાનીને જ્ઞાન થયું એવું જ થયું એમ કે છે. શું બંનેને સરખું જ ભાસ્યું, વિરુદ્ધ જરાય નથી ભાસ્યું સદમસ્તને. ફક્ત કેવળ જ્ઞાનીનું જ્ઞાન પ્રત્યક્ષ છે, નજર આમના માખે દેખાય એવી રીતે, અને પરોક્ષપણે પોતાના જ્ઞાનમાં આવે છે એટલું છે મન દ્વારા. પણ જ્ઞાન બંનેનું અવિરોધ છે, એક જ સરખું છે. એ પ્રમાણે આ કર્ણાનુયોગનું પ્રયોજન જાણવું. કર્ણ એટલે ગણિત કાર્યના કારણરૂપ જે સૂત્ર, કર્ણાનુયોગનો કર્ણ અને અનુયોગ બે શબ્દનો અર્થ બતાવે છે. કર્ણ એટલે ગણિત કાર્યના કરણરૂપ જે સૂત્ર, તેનો જેમાં અનુયોગ અર્થાત અધિકાર હોય, અનુયોગનો અર્થ અધિકાર અથવા પ્રકરણ, અધિકાર કહો અથવા પ્રકરણ કહો, એને અનુયોગ કહે છે. જૈન પરિભાષાનો, જૈન શાસ્ત્રની પરિભાષામાં પ્રકરણને અધિકારને અનુયોગ કહે છે. જે ગણિતના કારણરૂપ સૂત્રો છે એના પ્રકરણો જેમાં છે એને કર્ણાનુયોગ કહેવામાં આવે છે, એ અધિકાર છે એમાં. આ અનુયોગમાં ગણિત વર્ણનની મુખ્યતા છે એમ સમજવું, અને આમાં ગણિતથી કામ ચાલે છે. એક ગુણ, બે ગુણ, પાંચ ગુણ, અનંત ગુણ, અસંખ્યાત ગુણ, સંખ્યાત ગુણ, આ બધા આંકડાનો વિષય છે, અને એ રીતે આ અધિકાર ચાલે છે. અને એનું પ્રયોજન પણ આત્માને નિર્મળ કરવાનું છે, બીજું કાંઈ પ્રયોજન નથી. જાણપણું વધારવું, સૂક્ષ્મ વધારવું, અહંભાવીથી વધારવું, એ કાંઈ નથી. આત્માની નિર્મળતા કરવી, બધું કર્ણાનું યોગમાં આવે. સમુદ્ર કેટલો મોટો છે એનું બધું ગણિત, કેટલો લાંબો, કેટલો પહોળો, કેટલો ઊંડો, પર્વતની ઊંચાઈ, નદીઓની લંબાઈ, આ તે બધા આંકડા આવે એની અંદર. એક ન્યાય એ બધું અપ્રયોજનભૂત છે, પણ કેવળ જ્ઞાનમાં આ બધું એક સાથે જાણે છે એમ કેવળ જ્ઞાનનો મહિમા કરવા માટે પ્રયોજનભૂત છે. એ ન્યાય લે તો પ્રયોજનભૂત છે, જાણ પણ વધારવા માટે અપ્રયોજનભૂત છે. શું હવે ચરણાનું યુગનું પ્રયોજન આચરણની વાત કરે છે. ચરણાનું યુગમાં નાના પ્રકારના ધર્મ સાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ. શું જે ચરણાનું યુગના શાસ્ત્રકર્તા છે એ એમ કહે છે કે આ અનેક પ્રકારના ધર્મના બાહ્ય સાધન છે. અંતરંગ સાધન તો એક જ પ્રકારનું છે. બારમાં ચારિત્રમાં છેદોપસ્થાન ચારિત્ર ને ફલાણું ચારિત્ર ને આ સંયમ અસંયમ ને અસંયમ ને શું સર્વ સંયમ ને દેશ સંયમ ને એ બધા અનેક પ્રકારના ધર્મ સાધન નિરૂપણ કરીને જીવોને ધર્મમાં લગાવવાનું પ્રયોજન છે. જે જીવ હિત અહિતને જાણતો નથી અને હિંસા આદિ પાપ કાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, પહેલા અજ્ઞાનીની વાત લે છે. શું બહુ પદ્ધતિસરનું લખાણ છે. શરૂઆતમાં અજ્ઞાનીની વાત લે છે, પછી જ્ઞાનીની વાત લે છે. એવી રીતે બેના બે માટે આ શાસ્ત્ર કેવી રીતે ઉપકારી છે, અજ્ઞાનીને પણ ઉપકારી છે અને જ્ઞાનીને પણ ઉપકારી છે. જે જીવ હિત અહિતને જાણતો નથી અને હિંસાદી પાપ કાર્યોમાં તત્પર થઈ રહ્યો છે તેને જેમ તે પાપ કાર્યોને છોડી ધર્મ ધર્મકારીમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે. એવા જીવોને પણ પાપને છોડાવીને ધર્મમાં લગાડ્યા છે. એટલે ચરણાનું યુગના શાસ્ત્રોમાં અજ્ઞાનીને પણ કેવી રીતે પ્રયોજનભૂત થાય છે એ વાત લીધી. નિરૂપણ બહુ વ્યવસ્થિત કરે છે. શું એકદમ સિસ્ટમેટિક બધામાં એક એકમાં જોશો તો આમ સિમિલર આવશે લખાણોની અંદર. તેને જાણી જીન ધર્મ આચરણ કરવાનો સન્મુખ થતા, જો ધર્માચરણ ન લીધું, તેને જાણી જીન ધર્મ આચરણ, જીનોક્ત આચરણ છે ને, વ્યવહાર આચરણ પણ જીનોક્ત વ્યવહાર છે. શું બીજા લોકો પણ આચરણ તો કરે છે બારમા ધર્મના આચરણ, પણ તે આચરણના ઠેકાણા હોતા નથી. શું આ મતમાં બાવા લોકો થાય છે ને, અધ્યાત્મની મસ્તી મારીએ છીએ પણ ગાંજો ને ચલમ પીએ, મસ્તી ભલે ગાંજા નહીં ચડતી હોય, અમે તો આત્માની મસ્તી મારે છે, બ્રહ્મની મસ્તી મારીએ છીએ, પણ એને કાંઈ ગાંજો ન પીવાય. અધ્યાત્મનું આટલું ઊંચું મૂળ સ્થાન હોય તો એ કાંઈ ગાંજો પીએ નહીં, એનો ક્રોધ થાય તો એ તો એને ક્રોધ આવે તો ખરાશ હાલતા શરાબ દઈ દે. એ બધા એમાં કથાનો યોગ એવો આવે, મહામુનિ ફલાણા હતા આમ હતું, પણ એને આવી રીતે કાંઈ આડું પડી ગયું, માકું પડ્યું, શરાબ દઈ દીધો. એવો તીવ્ર કશાય મુનિ દશામાં થાય નહીં કે કોઈને શ્રાપ આપે ને બીજાનો હિત થાય, પણ એ બધું એવું આવે ત્યાં. એનું કારણ શું છે કે જીન ધર્માચરણ નથી. આચરણ તો એવું છે કે એ નિર્વસ્ત્ર દશામાં રહીએ, એ પણ સ્વાદ ન લઈએ, તુંબડીમાં બધું ભેગું કરીને ખાઈ લઈએ, વસ્તીમાં ન રહીએ, ના કુટુંબ સાથે ન રહીએ, પણ આચરણમાં ને જીન ધર્માચરણમાં ફેર છે. જૈન ધર્મનું બાહ્યાચરણ પણ એવું છે કે બીજા કોઈનું એવું બાહ્યાચરણ પણ નથી. અંતરાચરણ ઓળખવા માટે તો યોગ્યતા જોઈએ, પણ બાહ્યાચરણ તો સરખામણી કરી શકાય ને, તો એની પણ કોઈ સરખામણી ન થઈ શકે એવી એની કક્ષા અને એની કોટી ઉચ્ચ પ્રકારની છે એમ કહેવું છે. તેને જાણી જીન ધર્માચરણ કરવાને સન્મુખ થતા તે જીવ અજ્ઞાની જીવ પણ, તે જીવ એટલે અજ્ઞાની જીવ પણ ગ્રહસ્થ અને મુનિધર્મનું વિધાન સાંભળીને, ગ્રહસ્થનું આચરણ અને મુનિઓનું આચરણ એના કથન વિધાન એટલે એનું કથન વિધિ, આચરણની વિધિના કથનને વિધાન કહે છે, એ સાંભળીને પોતાનાથી જેવો ધર્મ સધાય એ દેવો સર્વશ્રેષ્ઠ એટલે આચરણ, તેવો ધર્મ સાધનમાં લાગે છે, તેવા ધર્મ સાધનમાં પોતાની શક્તિ પ્રમાણે તે પણ લાગે છે કે ભાઈ જૈન ધર્મમાં તો રાત્રિ ભોજનનો ત્યાગ કરેલો છે, અન્ય મતિમાં નથી. હું ઓકે નહીં, વાત તો કંઈક બરાબર લાગે છે, ન્યાય સંપન્ન છે. આત્માને ગુણ અવગુણનો વિચાર કરતા રાત્રિ ભોજન ન કરવું જોઈએ, તો જે કરતો એ બંધ થઈને દિવસના ભોજન કરે છે એમ, એટલે પોતે પણ એ આચરણ કરવા લાગે છે. એવા સાધનથી કસાય મંદ થાય છે, અને એ પ્રમાણે બાહ્ય સાધન કરે ત્યારે કસાય તો સહેજે મંદ થાય છે, અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિના દુઃખ ન પામતા સુગતિના સુખ પ્રાપ્ત કરે છે, તો એની દુર્ગતિ અટકે છે અને બહારમાં એ દુઃખી થતો નથી. એટલું તો ઓછામાં ઓછું એને થાય જ. મળી, એવા સાધનથી જૈન મતના નિમિત્ત બિના રહે છે. જો એ પ્રકારે બહારમાં જે ગ્રહસ્થાદિના જૈનના આચરણ પાડે તો એને બહારમાં દેવગુરુ શાસ્ત્ર અને જ્ઞાનીનો યોગ મળે એવા નિમિત્ત થાય, એને એ પ્રકારના પાસે પૂંજ બંધાય, એ એની અંદર આવવાનું થાય, અને એવા નિમિત્ત બિના એ ભાવમાં બીજા ભાવમાં પણ એવા નિમિત્ત બિના રહે છે. પણ શાસન ખાતર કરે ને આત્મા ખાતર ન કરે તો એ તો બરાબર. આ તો આત્માનો આધાર ન આવતો હોય તો ઓલો આધાર લેવાય છે, દેવાય છે કે ભાઈ આટલું તો ધ્યાન રાખ, તને તારા આત્માને આધારે તો આત્માના હિતના હિત કરવાના અવલંબને તો તું આ નથી કરી શકતો, પણ બહારમાં જરાક આબરૂ કીર્તિનો તો વિચાર કર એમ કરીને. હા બરાબર. ત્યાં તત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય, એવા જૈન મતના નિમિત્ત બને તો પાછું એને તત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય, યોગ્યતા હોય તો. આય સુધી લીધું અજ્ઞાનીનું. હવે ફરીને બીજું જે જીવ તત્વજ્ઞાની થઈને હવે જ્ઞાનીથી લે છે, કેટલું વ્યવસ્થિત નિરૂપણ છે એક એક વિષયમાં. બીજું કે જે જીવ તત્વજ્ઞાની થઈ ચરણાનુયોગનો અભ્યાસ કરે છે તેને બધા આચરણ પોતાના વિતરાગ ભાવ અનુસાર ભાસે છે. લીધું પોતાના પરિણામથી મેળવે છે એમ, મારા વિતરાગ ભાવ અને મને બહારના વિકલ્પ આવે છે જે ગુણસ્થાનમાં, એ જ ગુણસ્થાનમાં આવું જ નિરૂપણ કરે છે. મારા વિતરાગ ભાવ પણ એવા છે, બહારમાં સુભાવ પણ એ ગુણસ્થાનની મર્યાદામાં જ આવે છે. માટે શાસ્ત્રકાર કહે છે અને મારું પરિણમન છે, મારા પરિણમનમાં એ શાસ્ત્ર સાક્ષીપણે ભાસે છે એમ જ્ઞાની મેળવે છે. હા મેળવી લઈએ, મેળવણી થાય. આમ તો શું છે કે જેટલું જેટલું શાસ્ત્રમાં પરિણમન વિષયક જ્ઞાન અને ઉપદેશ છે એ બધું મેળવણી માટે છે, પર્યાયની કરતા બુદ્ધિ માટે એક વાત નથી. જ્યાં જ્યાં પરિણામોની ચર્ચા ચાલી હોય અને એ પરિણામની અભિલાષા થાય તો પણ કરતા બુદ્ધિ એ વાત નથી, મેળવણી કરી અને એની પ્રેરણા મળે એટલા માટે એ વાત છે. જો ફરીથી, જે જીવ તત્વજ્ઞાની થઈ ચરણાનુયોગનો અભ્યાસ કરે છે તેને એ બધા આચરણ પોતાના વિતરાગ ભાવ અનુસાર ભાસે છે. પોતાને જે વિતરાગ ભાવ થયો, બહારમાં જે આચરણ થયું અને શાસ્ત્રમાં જે કહ્યું એ અનુસાર જ એને ભાસે છે, બરાબર મેળ ખાય છે, હે મેળવણી કરે છે અને પોતાને સાક્ષી પડે છે. પોતાના પરિણમનમાં શાસ્ત્રકાર છે એ સાક્ષી પડે છે. એક દેશ વા સર્વ દેશ વિતરાગતા થતા એવી શ્રાવક દશા અથવા મુનિ દશા થાય છે. એક દેશ વિતરાગતા થાય તો શ્રાવક દશા થાય, સર્વ દેશ વિતરાગતા થતા મૂળ દશા થાય છે. કારણ કે એ એક દેશ સર્વ દેશ વિતરાગતા અને શ્રાવક મુનિ દશાને તેને નિમિત્ત નૈમિત્તિકપણું હોય છે એમ જાણી શ્રાવક મુનિ ધર્મના ભેદોને ઓળખી જેવો પોતાનો વિતરાગ ભાવ હોય થયો હોય તેવો પોતાને યોગ્ય ધર્મ સાધે છે તેને નિમિત્ત નૈમિત્તિકપણું હોય છે. શું છે? બહારના શુભભાવ અને અંદરની શુદ્ધ પરિણતિ બંનેને નિમિત્ત નૈમિત્તિકપણું લીધું છે. એટલે શ્રાવક અને મુનિ ધર્મના ભેદોને જાણીને, બાહ્યાચરણના ભેદ પ્રભેદોને જાણીને પોતાને જેવો વિતરાગ ભાવ થયો હોય તેવો પોતાને યોગ્ય ધર્મ સાધે છે. અને બહારમાં પણ ક્યાંય આચરણમાં ફેરફાર હોય તો સુધારી લે છે, ક્યાંય અતિચાર થતો હોય, ક્યાંય દોષ લાગતો હોય તો ફેરફાર સુધારી લે છે. એ શાસ્ત્રકારનો ઉપકાર માને છે. સહેજે સહેજે એમ જ થાય, પણ ક્યાંક અજાણપણાને લઈને થતું હોય તો પણ યોગ્ય પોતાને યોગ્ય ધર્મ સાધી લે છે, આચરણ સાધી લે છે. કેમકે બધા જ્ઞાની બધા ભેદ પ્રબોધનો નથી જાણતા હોતા. જે વિશેષ જ્ઞાની છે, આચાર્યો છે, એને બધા ભેદ પ્રબોધનનું નિરૂપણ શું કરવા કર્યું? આ તો મેળવે અને ક્યાંક ફેરફાર હોય તો એમાં સુધારો વધારો કરી લે એ પ્રમાણે. એટલે પોતાને યોગ્ય ધર્મ સાધે છે એમ કહ્યું. પોતાની યોગ્યતા હોય એ પ્રમાણે સાધન બરાબર ઠીક કરે છે. ત્યાં જેટલા અંશે વિતરાગતા હોય છે તેને કાર્યકારી જાણે છે. અંદરમાં જેટલી શુદ્ધિ થઈ એટલું આત્માનું હિત થયું એમ કાર્યકારી જાણે છે. અને જેટલા અંશે રાગ રહે છે તેને હે જાણે મોક્ષ માર્ગી પણ. પોતાને જેટલો રાગ રહ્યો તેને હે જાણે છે. તથા સંપૂર્ણ વિતરાગતાને પરમ ધર્મ માને છે. એ તો પહેલેથી જ વાત ઉપાડી છે મુમુક્ષુતામાંથી. તે પૂર્ણતાને લક્ષ્ય છે એ પરમ ધર્મ છે. એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે. એ પ્રમાણે ચરણાનુયોગના શાસ્ત્રો નિરૂપણ કરવાનું પણ એ પ્રયોજન છે. અને ભગવાનની વાણીમાં પણ એ પ્રયોજનથી વિસ્તાર બધો આવેલો છે. હવે દ્રવ્યાનુયોગનું પ્રયોજન, સંક્ષેપમાં પણ વાતો ઘણી લખી છે, એક એક પેરેગ્રાફ લખ્યો છે, પણ જ્ઞાની અજ્ઞાનીને કેવી રીતે ઉપકારી છે આ ઉપદેશ, એનું પ્રયોજન શું છે ચારે અનુયોગનું. દ્રવ્યાનુયોગમાં દ્રવ્યોના અને તત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. એ તો સીધી જ વાત છે. દ્રવ્યાનુયોગમાં તો ડાયરેક્ટ વાત છે ધર્મ પામવાની, કે ત્યાં દ્રવ્યોનું સ્વરૂપ અને તત્વોનું સ્વરૂપ એનું નિરૂપણ કરીને તેના દ્વારા ધર્મ જીવ કોઈ પણ જીવને ધર્મમાં લગાવવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. જે જીવ જીવ અજીવ આદિ દ્રવ્યોને અથવા તત્વોને ઓળખતો નથી તથા સ્વપરને ભિન્ન જાણતો નથી, સામાન્ય સંસારી જીવ દ્રવ્યોને તત્વોને ઓળખતો નથી અને સ્વપરની ભિન્નતાને પણ જાણતો નથી. દેહને જ આત્મા જાણે છે, શરીરના કાર્યો જ પોતાના કાર્યો જાણે છે. તેને હેતુ દ્રષ્ટાંતને યુક્તિ દ્વારા, શું તેનું કારણ, તેનું ઉદાહરણ, દ્રષ્ટાંત અને યુક્તિ, યુક્તિમાં અનુભવ, જો આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, અને પ્રમાણને યાદી વડે એ પદ્ધતિ છે કથનની. પ્રમાણનું કથન એટલે આખી વસ્તુનું કરે, તેના કોઈ અંશનું પણ કથન કરે. તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે. તેનું સ્વરૂપ એટલે દ્રવ્યાનુયોગનું સ્વરૂપ એ પ્રમાણે, જીવોનું અને તત્વોનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય, અજ્ઞાની મટીને જ્ઞાની થાય એની પ્રતીતિ અને આવે એ રીતે બહુ વ્યવસ્થિત તત્વનું પ્રતિપાદન છે. જૈન દર્શનમાં તત્વના પ્રતિપાદન કરવાની જે પદ્ધતિ છે એ એટલી બધી વ્યવસ્થિત, સિસ્ટમેટિક જેને કહેવામાં આવે, એટલી બધી વ્યવસ્થિત છે. અન્ય દર્શનમાં પદ્ધતિને મેળવ્યા જાવ તો એની કમ્પેરિઝન કરી શકાય નહીં, એની સરખામણી ન કરી શકાય. જેને અન્ય મતના શાસ્ત્રો વાંચ્યા હોય એને ખ્યાલ આવે પદ્ધતિની દ્રષ્ટિએ. આ કેટલી વ્યવસ્થિત અને સુંદર પદ્ધતિ છે કે એક વાત પદ્ધતિસર એકદમ પગથિયા બંધ સિસ્ટમથી નિરૂપણ કરે છે. એવી પદ્ધતિ ક્યાંય નથી. કેમ કે વિજ્ઞાન છે ને, એટલે ગણિત વિજ્ઞાન અને ન્યાય ત્રણની મેળવણી છે. આની અંદર ન્યાયથી પણ વસ્તુનું સ્વરૂપ આવું છે, ગણિતથી પણ વસ્તુનું સ્વરૂપ આવું છે, અને વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ વસ્તુનું સ્વરૂપ આવું છે. એમ ત્રણને કોર્ડિનેટ કરીને નિરૂપણ ચાલે છે. એ પદ્ધતિ ક્યાંય નથી, પ્રમાણ નહીં, નિક્ષેપ નહીં. હા, અને હેતુ દ્રષ્ટાંતની યુક્તિ, હેતુ દ્રષ્ટાંત યુક્તિ એ લોકોમાં આવે છે. ઉદાહરણ આવે, એની યુક્તિ આપે, એના હેતુ કારણ લોજિક આપે. ન્યાય છે બધાનો, ન્યાય છે બધામાં, વિજ્ઞાન નથી. શું? અને ગણિત તો કેવળ જ્ઞાન વગર તો હોય શકે નહીં, આટલું સૂક્ષ્મ ગણિત તો. તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય. ઓ હો, બહુ બહુ પદ્ધતિસર છે, ઘણું સરસ છે, આવું તો ક્યાંય અમે જોયું નથી. એને વિશ્વાસ બેસી જાય, પ્રતીતિ થઈ જાય. એટલે અજ્ઞાની હોય તો પણ એને જૈન દર્શન ઉપર વિશ્વાસ બેસી જાય કે છે કોઈ વાત, તો કોઈ જુદી જાતની છે. તમને તો બાપાના વખતથી મળ્યું, વાંહે કેમ રહ્યા? મોડા એવા વેલા એવાનો કઈ ફેર તો આવવો જોઈએ કે ન આવવો જોઈએ? હે, નાનપણથી આંગળીએ જતા છે હીરાભાઈ ના આંગળીએ. હીરાભાઈ ગુરુદેવ ના પિતાશ્રી ગુરુદેવ નાનું એ હતા. આ બધા નાના નાથ બધા હારે હારે જતા હશે ને આંગળ. અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થાય છે. શું? કલ્પિત તત્વાદી જૂઠા ભાષે છે, અનાદિ અજ્ઞાનતા દૂર થાય છે, અને અન્ય મતના જે તત્વો છે એમાં ફેરફાર છે એ બધો ખ્યાલ આવી જાય છે. એમાં ગડબડ છે, અહીંયા ગડબડ છે, આમ ફેર છે, અહીંયા ફેર પડે છે, અહીંયા ફેર પડે છે, બધી સમજણ આવી જાય છે. અન્ય મતના કલ્પિત જૂઠા પણ છે ને જૈન મતની પ્રતીતિ થાય છે, ત્યારે જૈન મતની પ્રતીતિ વિશ્વાસ આવે છે. તથા જો તેના ભાવને ઓળખવાનો અભ્યાસ રાખે. શું? આ ભાવ ભાષણ વિશ્વાસ આવ્યા પછી તેના ભાવને ઓળખવાનો, એટલે ભાવ ભાષણનો અભ્યાસ એટલે પ્રેક્ટિસ રાખે. હવે આ પ્રેક્ટિસની વાત કરી જુઓ તો તેને તુરત જ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈને જ્ઞાની થઈ જાય. આટલો લાભ છે. હા, ત્યાં સુધી અજ્ઞાનીની વાત કરી, એ જ્ઞાની થઈ જાય. આ રીતે મળી ઓલા પણ બીજો શબ્દ વાપર્યું હતું, એ પુનઃ શબ્દ વાપરે છે. તથા હિ કહે, વળી કહે, અથવા ગુજરાતી મેં વળી કહે, હિન્દીમાં વળી પુનઃ શબ્દ કહે. અને આપણે ઢુંડારીમાં એવી ભાષા છે આપણે, હે, બહુરી 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 બહુરી, આમ બહુરી આમ એમ કરીને વળી આમ વળી આમ એમ, ત્યાં બહુરી શબ્દ વપરાય. મોક્ષ માર્ગ પ્રકાશક સમ્યક દર્શન નાથ વળી. હા, એમ જ છે, ત્યાં સમ્યક તો મલિન થાય છે એમ સમજવું. વળી બસ એ બહુરે કરીને એટલું છે. સાચી વાત છે. 340 પાને છેલ્લો શબ્દ એ જ છે. એમની પદ્ધતિ છે લખવાની, ટોડો મળી વળી આમ છે, વળી આમ છે, વળી આમ વિસ્તાર મારે છે, આમાં છે, અમારે છે 340 પાને છેલ્લો શબ્દ એમ જ છે. તમારે નથી, તમારે નથી, એટલે કપાઈ ગયું. કેટલામી આવૃત્તિ છે? કેટલામી આવૃત્તિ છે? કેમ અમારે એક ખરે કાપો તો ન જોઈએ ને. આ 2023 માં છપાયેલું છે. મળી જેને તત્વજ્ઞાન થયું હોય નાની થયા હોય તે જીવ દ્રવ્યાનું યોગનો અભ્યાસ કરે તો તેને પોતાના શ્રદ્ધા અનુસાર એ બધી પાસે પોતાની હરીને બરાબર છે. મારા 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 પરિણામમાં આમ જ છે, જેમ દ્રવ્યાનું યોગ કે છે એવું જ મારું પરિણામન છે એમ એને ભાષે છે, એટલે એને મેળવણી થઈ જાય છે. દ્રવ્યાનું યોગનું શાસ્ત્ર એને સાક્ષી પડે છે. એ જ્ઞાનીઓને તો એવું ઘણી વાર બને છે, અનેક વાતો સારે અનુયોગની અંદરથી ઉગી હોય ને પછી શાસ્ત્રોમાંથી જડે. ગુરુદેવને તો ખાસ આ પ્રસિદ્ધ હતું કે પોતાને કોઈ વાત ઉગે પછી શાસ્ત્રમાંથી મળે ત્યારે કહે. આ તો અંદરથી એમ લાગતું હતું પણ હવે આ મળ્યું, આટલા વખતે શાસ્ત્રમાંથી મળ્યું એટલે બહાર મૂકીએ છીએ. પહેલાં નહોતા મૂકતા કે બહાર મૂકીએ છીએ, શાસ્ત્રનો આધાર મળ્યો ને એટલે પહેલાં અંદરથી ઉગે પછી શાસ્ત્રમાંથી એની સાક્ષી મળી જાય છે. હા, ઘણું કહેવા માંગતા હતા. હા, સાચું છે, બરાબર. સાચી વાત છે, એ વાત કરી છે. જેમ કોઈએ કોઈ વિદ્યા શીખી લીધી હોય, દ્રષ્ટાંત આપે છે, પણ જો તેને તેનો અભ્યાસ રાખ્યા કરે તો યાદ રહે ને ન રાખે તો ભૂલી જાય, ભણેલું ભૂલી જાય એમ. તેમ આને તત્વજ્ઞાન તો થયું છે, પરંતુ જો તેના પ્રતિપાદક દ્રવ્યાન યોગના અભ્યાસ કર્યા કરે તો તે તત્વજ્ઞાન ટકી રહે અને ન કરે તો ભૂલી જાય. એ બહારનું વિસ્મરણ વિસ્મરણનો વિષય છે, બાકી પરિણતિ તો પુરુષાર્થ અનુસાર ટકે છે. અથવા સંક્ષિપ્તતાથી તત્વજ્ઞાન થયું હોય, સંક્ષિપ્ત જ્ઞાન થયું હોય, તેને અહીં નાના યુક્તિ હેતુ દ્રષ્ટાંતાદિ વડે સ્પષ્ટ થઈ જાય છે. શાસ્ત્રમાં છે તો વધારે સ્પષ્ટતા આવે, વ્યાખ્યાન સાંભળે તો વધારે સ્પષ્ટતા થાય, પોતાને સમજણ હોય વધારે સ્પષ્ટતા થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહીં, અને સ્પષ્ટતા થાય તો દ્રઢતા પણ થાય એટલે શિથિલતા થઈ શકે નહીં. અને તેના અભ્યાસથી રાગાદિ ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય છે, અને એ રીતે પરિણતિને બળ મળે, પુષ્ટિ મળે, બળ મળે તો એ મોક્ષ માર્ગમાં આગળ વધે છે. એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું અજ્ઞાનીને અને જ્ઞાનીને બંનેને હિતકારક છે એમ જાણવું. હવે એ અનુયોગમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે એટલે એના કથનની જે પ્રકાર શું છે એટલે વિકથન એટલે વિધાન, વિધાન એટલે કથન, એના પ્રકારો શું છે સિદ્ધાંત અનુસાર, પ્રકરણ અનુસાર એ કયા પ્રકારના કથનો એમાં આવે છે એનો વિસ્તાર હવે અહીંથી પછી ટોડનમલજી કરશે.